એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આજની આપણી આ ઊંડી સફરમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારની ચર્ચા કરીશું જેણે ખરેખર તો સદીઓથી પશ્ચિમી સંસ્કૃતિ, કળા અને સમાજ પર ખૂબ ઊંડી છાપ છોડી છે.
આપણે વાત કરવાના છીએ શેતાન, એટલે કે ડેવિલની જે વિભાવના છે એના વિશે.
હા, અને શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઈએ કે આપણો હેતુ તેના અસ્તિત્વ પર ચર્ચા કરવાનો નથી.
બિલકુલ નહીં, એ તો શ્રદ્ધાનો વિષય છે. આપણે તો એક વિચાર તરીકે એની ઉત્પત્તિ અને એનો વિકાસ કેવી રીતે થયો એ સમજવાની કોશિશ કરીશું.
બરાબર, અને આખી વાતચીત ઇતિહાસકાર ડેરેન ઓલ્ડ્રિજના સંશોધન પર આધારિત છે. આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વિચાર કેવી રીતે જન્મ્યો, સમય જતાં એનું સ્વરૂપ કેવી રીતે બદલાયું,
અને આજે પણ એ આપણી દુનિયાને કઈ રીતે પ્રભાવિત કરી રહ્યો છે.
સાચી વાત, અને મને લાગે છે કે આ વિષય એટલા માટે પણ મહત્વનો છે કારણ કે કોઈ પણ સમાજ દુષ્ટતા કે બુરાઈને કેવી રીતે જુએ છે, કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે, એમાંથી તે સમાજ વિશે ઘણું બધું જાણવા મળે છે.
એટલે શેતાનની આ જીવનકથા હકીકતમાં તો
માનવતાના ડર, એમની ચિંતાઓ અને નૈતિક મૂંઝવણોનો જ ઇતિહાસ છે.
વાહ, તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે આ સંશોધન કરનાર ડેરેન ઓલ્ડ્રિજ કોણ છે અને એમનો દૃષ્ટિકોણ શા માટે આટલો ખાસ ગણાય છે.
જરૂર, ડેરેન ઓલ્ડ્રિજ એ યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઓફ વોર્સેસ્ટરમાં અર્લી મોડર્ન હિસ્ટ્રીના પ્રોફેસર છે.
ઓકે.
એમની જે ખાસિયત છે, એમનું સંશોધન એ 16મી અને 17મી સદીના યુરોપના ધાર્મિક અને જેને આપણે અલૌકિક વિશ્વાસો કહીએ એના પર છે,
ખાસ કરીને જાદુટોણા એટલે કે વિચક્રાફ્ટ પર.
હા, જાદુટોણા અને ધાર્મિક સુધારણાનો જે સમયગાળો હતો એના પર.
એટલે કે તેઓ એક ઇતિહાસકાર છે, કોઈ ધર્મશાસ્ત્રી નથી. આ વાત બહુ મહત્વની છે.
બિલકુલ, અને એ જ તેમના દૃષ્ટિકોણને અનન્ય બનાવે છે. જો તેઓ શેતાનના અસ્તિત્વને સાચું કે ખોટું ઠેરવવાનો પ્રયાસ નથી કરતા,
એમનું કામ નથી.
ના, એ એક સાંસ્કૃતિક ઇતિહાસકાર તરીકે એક ઐતિહાસિક ઘટનાની જેમ એનો અભ્યાસ કરે છે. એમનો મુખ્ય સવાલ એ છે કે લોકો આવું શા માટે માનતા હતા
અને એ માન્યતાઓની એમના સમાજ પર શી અસર થઈ.
એકદમ, તે તથ્યો અને માન્યતાઓ વચ્ચેનો જે સંબંધ છે ને એ શોધે છે.
ખૂબ જ રસપ્રદ. તો ચાલો હવે એમના સંશોધનના મૂળ વિચાર પર આવીએ. ઓલ્ડ્રિજનો મુખ્ય તર્ક શું છે?
તો ઓલ્ડ્રિજનો જે મુખ્ય તર્ક છે એ એવો છે કે આપણે આજે જે શેતાનને ઓળખીએ છીએ, મતલબ કે
શિંગડા અને પૂંછડીવાળા સ્વરૂપમાં,
હા, એ કોઈ એક ધાર્મિક ગ્રંથમાંથી સીધો ઉતરી આવેલો નથી. હકીકતમાં એ તો સદીઓ દરમિયાન મનુષ્ય દ્વારા રચવામાં આવેલી એક શક્તિશાળી વિભાવના છે
જે સતત બદલાતી રહી છે.
બરાબર, અને આ સમજાવવા માટે એમણે એક અદ્ભુત સરખામણી કરી છે.
અરીસાવાળી, ખરું ને?
હા, તેઓ કહે છે કે શેતાન એક અરીસા જેવો છે. દરેક યુગના લોકોએ પોતાના સૌથી ઊંડા ડર, પોતાના સામાજિક તણાવ અને નૈતિક ચિંતાઓને આ અરીસામાં જોઈ
અને શેતાનને તે મુજબ આકાર આપ્યો.
બરાબર,
આ તો ખૂબ જ ગહન વાત છે. મતલબ કે આ ચર્ચા શેતાનની નથી, પણ શેતાનના વિચારની જીવનકથા છે. તો ચાલો આ સફર શરૂ કરીએ, એની ઉત્પત્તિથી લઈને આધુનિક યુગ સુધી.
ચોક્કસ.
તો શરૂઆતથી શરૂ કરીએ. આજે જ્યારે આપણે શેતાન વિશે વિચારીએ છીએ એટલે તરત મનમાં એક ભયાનક શિંગડાવાળી આકૃતિ આવે છે. શું આ વિચાર હંમેશા આવો જ હતો?
ના, બિલકુલ નહીં. અને આ જ સૌથી રસપ્રદ વાત છે. ઓલ્ડ્રિજ આપણને સમજાવે છે કે મૂળ વિચાર આનાથી તદ્દન અલગ હતો. એના માટે આપણે છેક હિબ્રુ બાઇબલ એટલે કે જૂના કરારમાં જવું પડે.
ઓકે.
ત્યાં શૈતાન શબ્દ આવે છે, પણ એનો અર્થ દુષ્ટતાનો રાજા નથી. એનો અર્થ છે વિરોધી અથવા આરોપ લગાવનાર,
ધ અક્યુઝર,
એટલે કે ભગવાનનો દુશ્મન નહીં, પણ કોઈક પ્રકારની ભૂમિકા ભજવનાર પાત્ર.
એકદમ સાચું. જેમ કે બુક ઓફ જોબમાં જોવા મળે છે, ત્યાં શૈતાન ઈશ્વરના દરબારનો જ એક સભ્ય છે, જાણે કોઈ સરકારી વકીલ જેવો.
બરાબર,
જેનું કામ ઈશ્વરની પરવાનગીથી મનુષ્યની નિષ્ઠા અને શ્રદ્ધાની પરીક્ષા લેવાનું છે. એ હજુ સુધી ઈશ્વરનો બ્રહ્માંડીય દુશ્મન નથી, એ સિસ્ટમનો એક ભાગ છે.
સિસ્ટમનો વિરોધી નથી, તો પછી આ સરકારી વકીલ જેવું પાત્ર દુનિયાનો સૌથી મોટો ખલનાયક ક્યારે અને કેવી રીતે બની ગયો? આ આટલું મોટું પરિવર્તન ક્યાંથી આવ્યું?
અહીંથી જ આખી વાત નાટકીય વળાંક લે છે. આ ચિત્ર નવા કરાર એટલે કે ન્યૂ ટેસ્ટમેન્ટમાં એકદમ બદલાઈ જાય છે.
કેવી રીતે?
અહીં શૈતાન, જેને હવે ગ્રીક શબ્દ ડાયાબોલસ પરથી ડેવિલ કહેવામાં આવે છે, એ ઈશ્વર અને માનવતાનો સ્પષ્ટ દુશ્મન બની જાય છે. તે ઈસુને લલચાવનાર છે,
ઈડનના બગીચાનો સર્પ છે,
અને પ્રલયનો ભયાનક ડ્રેગન પણ એ જ છે. એટલે કે અહીંથી એક મુખ્ય ખલનાયકનો જન્મ થાય છે.
અને મધ્યયુગમાં તો આ વિચાર લોકોના જીવનમાં એકદમ વણાઈ ગયો હશે ને?
બિલકુલ, મધ્યયુગમાં આ વિચાર લોકોના જીવનમાં ઊંડે ઉતરી આવ્યો. એક તરફ ધર્મશાસ્ત્રીઓએ એને સિદ્ધાંતોમાં સ્થાન આપ્યું, પણ એનાથી પણ વધુ મહત્વનું કામ લોકકથાઓ અને કળાએ કર્યું. ચિત્રો અને નાટકોમાં એને એક ચોક્કસ રૂપ મળ્યું.
હા, શિંગડા, બકરી જેવા પગ અને હાથમાં ત્રિશૂળ, આ ભૌતિક સ્વરૂપ ત્યાંથી આવ્યું જે આજે પણ આપણી કલ્પનામાં જીવંત છે. પછી તો દુકાળ, રોગચાળો, દરેક પાપ માટે એને જવાબદાર ગણાવા લાગ્યો.
અને અહીંયા એક આશ્ચર્યજનક વાત આવે છે. આપણે સામાન્ય રીતે એવું માનીએ કે ધર્મ સુધારણા એટલે કે રિફોર્મેશન જેવી ચળવળ અંધશ્રદ્ધાને ઘટાડશે, પણ ઓલ્ડ્રિજ કહે છે કે થયું કંઈક અલગ જ, ખરું ને?
હા, અને આજ આ સંશોધનનો સૌથી ચોંકાવનારો ભાગ છે, થયું એનાથી બરાબર ઉલટું. ઓલ્ડ્રિજ કહે છે કે માર્ટિન લુથર જેવા સુધારકો માટે શૈતાન કોઈ કાલ્પનિક રાક્ષસ નહોતો,
એમના માટે એ વાસ્તવિક હતો.
એકદમ વાસ્તવિક, બુદ્ધિશાળી અને અત્યંત સક્રિય શત્રુ. લુથર તો ત્યાં સુધી માનતા હતા કે શૈતાન એમને શારીરિક રીતે હેરાન કરતો હતો. એક પ્રચલિત કથા મુજબ તેમણે એકવાર શૈતાન પર શાહીનો ખડીયો પણ ફેંક્યો હતો.
અરે વાહ, એટલે એમના માટે આ કોઈ રૂપક નહોતું પણ એક સાચી લડાઈ હતી.
તવરણ ચરમસીમાએ પહોંચ્યું.
મતલબ કે શૈતાન હવે ફક્ત દૂરનો ખતરો ન હતો, તે દરેકના ઘરમાં, દરેકના મનમાં હાજર હતો.
હા,
અને જ્યારે આવો ભય ચરમસીમાએ પહોંચે ત્યારે સમાજ હંમેશા કોઈને દોષી ઠેરવવા માટે શોધે છે. શું આજ તીવ્ર બનેલી માન્યતાના ભયાનક પરિણામો વેછંટ એટલે કે ડાકણોના શિકારના રૂપમાં આવ્યા?
બિલકુલ, યુરોપ અને અમેરિકામાં થયેલો વેછંટ તેનો સૌથી મોટો અને દુઃખદ પુરાવો છે. આ સમયગાળામાં શૈતાની કરાર એટલે કે ડિયાબોલિક પેક્ટનો વિચાર ખૂબ પ્રચલિત બન્યો.
એ શું હતું?
માન્યતા એવી હતી કે ડાકણ એવી વ્યક્તિ છે જેણે ઈશ્વરનો ત્યાગ કરીને અલૌકિક શક્તિઓ મેળવવા માટે શૈતાન સાથે ઔપચારિક કરાર કર્યો છે.
એટલે આ કોઈ ટોળાનો ન્યાય ન હતો, તેની પાછળ કોઈક વૈચારિક માળખું હતું.
હા, અને આ જ સૌથી ભયાનક વાત છે. આ વિચારને મેલિયસ મેલિફિકેરમ નામના પુસ્તકે વ્યવસ્થિત રૂપ આપ્યું,
જેનો અર્થ થાય છે ધ હેમર ઓફ વિચિઝ.
બરાબર, આ પુસ્તક ડાકણોના શિકારીઓ માટે જાણે એક હેન્ડબુક બની ગયું. એમાં ડાકણને કેવી રીતે ઓળખવી, તેની પાસેથી કબૂલાત કેવી રીતે કરાવવી અને સજા કેવી રીતે આપવી, એ બધું લખેલું હતું.
અને આને શાસકો અને ધર્મગુરુઓ બંનેનું સમર્થન હતું.
હા, ચોક્કસ.
આ બધું સાંભળીને તો ખરેખર ડર લાગે છે. એક વિચાર કેટલો ખતરનાક બની શકે છે. તો પછી આ વિચારનો અંત કેવી રીતે આવ્યો? લોકોએ આ બધું માનવાનું ક્યારે બંધ કર્યું?
ધીમે ધીમે, જ્ઞાનના યુગ એટલે કે એનલાઇટમેન્ટમાં વિજ્ઞાન અને તર્કે આવી અલૌકિક માન્યતાઓને પડકારવાનો શરૂ કર્યો.
જેમ જેમ દુનિયાને સમજવાની નવી રીતો વિકસી,
તેમ તેમ શિક્ષિત વર્ગમાં શૈતાનમાં શાબ્દિક વિશ્વાસ ઘટવા લાગ્યો.
તો શું શૈતાન ગાયબ થઈ ગયો?
ઓલ્ડ્રિજ કહે છે કે ના, તે ગાયબ ન થયો, એણે ફક્ત રૂપ બદલ્યું.
રસપ્રદ.
તે સાહિત્યમાં આવ્યો. જ્હોન મિલ્ટનના પેરેડાઇઝ લોસ્ટમાં એક જટિલ અને બળવાખોર નાયક બનીને. મનોવિજ્ઞાનમાં તે કાર્લ યુંગનો શેડો સેલ્ફ બન્યો.
એટલે કે આપના વ્યક્તિત્વનું અંધારું પાસું જેનો સામનો આપણે સૌએ કરવો પડે છે.
બરાબર.
અને પોપ કલ્ચરમાં તો તે આજે પણ જીવંત છે.
હા, અને સૌથી વધુ શક્તિશાળી રીતે. ધી એક્ઝોર્સિસ્ટ જેવી હોરર ફિલ્મોએ આધુનિક યુગની ચિંતાઓને સ્પર્શી, જેમ કે વિજ્ઞાનની મર્યાદાઓનો ડર, પરિવારના વિઘટનનો ડર, અને આ બધા દ્વારા શૈતાનને ફરીથી મુખ્ય ધારામાં લાવી દીધો.
એટલે તે હવે ભૌતિક દુશ્મન મટીને મનોવૈજ્ઞાનિક દુશ્મન બની ગયો છે.
એકદમ.
આ તો ખરેખર એક વિચારની અદ્ભુત અને ભયાનક સફર છે. ચાલો આખી વાતચીતને સારાંશ રૂપે જોઈએ. આ સફરમાંથી કયા મુખ્ય સંદેશાઓ સ્પષ્ટ થાય છે?
મને લાગે છે કે ચાર મુખ્ય સંદેશા છે. પહેલો અને સૌથી મહત્વનો એ છે કે શૈતાન એક સામાજિક અને સાંસ્કૃતિક રચના છે.
કોઈ શાશ્વત સત્ય નથી.
ના, તે જે તે સમયના સમાજનો અરીસો છે જે તેમના ડરને પ્રતિબિંબિત કરે છે.
બીજો મુદ્દો એ છે કે તે સામાજિક નિયંત્રણ અને બલીનો બકરો બનાવવાનું એક શક્તિશાળી સાધન રહ્યો છે.
બરાબર. જે લોકો અલગ વિચારતા હતા, પછી તે ધર્મગુરુ હોય, વિદ્રોહી અને સ્વતંત્ર સ્ત્રીઓ હોય કે રાજકીય વિરોધીઓ,
તેમને શૈતાનના એજન્ટ ગણાવીને સમાજમાંથી બહાર કાઢવાનું સરળ બની જતું.
હા, તેમનો સંહાર કરવાનો પણ.
ત્રીજો અને મારા માટે સૌથી આશ્ચર્યજનક સંદેશ ધર્મ સુધારણાનો વિરોધાભાસ છે. એ જાણીને નવાઈ લાગે છે કે કેવી રીતે એક ધાર્મિક ચળવળે શૈતાનને પહેલા કરતાં વધુ વાસ્તવિક અને ખતરનાક બનાવી દીધો.
અને ચોથો સંદેશ છે આ વિચારની અદમ્યતા, મતલબ કે એની રિઝિલિયન્સ. જ્યારે તેના શાબ્દિક અસ્તિત્વમાં વિશ્વાસ ઓછો થયો ત્યારે પણ તે મર્યો નહીં.
એણે નવા અવતાર ધારણ કર્યા, સાહિત્યક નાયક, મનોવૈજ્ઞાનિક પ્રતીક
અને સિનેમાનો ખલનાયક. આ બતાવે છે કે બુરાઈને કોઈક સ્વરૂપમાં વ્યક્ત કરવાની માનવ જરૂરિયાત કેટલી ઊંડી અને કાયમી છે.
ઓલ્ડ્રિજના સંશોધનમાં કેટલાક એવા વિચારો છે જે આખી ચર્ચાનો સારાંશ આપી દે છે. ચાલો એવા કેટલાક નોંધનીય વિચારો પર વાત કરીએ.
ચોક્કસ. એક ખૂબ જ મહત્વપૂર્ણ વિચાર છે, આપણી જે શૈતાનને જાણીએ છીએ તે બાઇબલની શોધ નથી પરંતુ એક ઐતિહાસિક રચના છે,
જેનો સીધો અર્થ એ છે કે શિંગડા, ત્રિશૂળ અને લાલ રંગવાળું ચિત્ર મધ્યયુગીન કળા અને લોકવાયકાની દેન છે.
બરાબર, ધર્મગ્રંથોની નહીં.
બીજો એક વિચાર જે આપણી સામાન્ય સમજને પડકારે છે તે છે, ધર્મ સુધારણાએ શૈતાનમાં વિશ્વાસ નબળો ન પાડ્યો, તેણે તેને માનવતાના આત્મા માટેના બ્રહ્માંડીય સંઘર્ષના કેન્દ્રમાં મૂકી દીધો.
આ સાંભળીને ખરેખર સમજાય છે કે ઇતિહાસ હંમેશા સીધી લીટીમાં આગળ નથી વધતો.
બિલકુલ.
અને આધુનિક યુગ માટે આ વિચાર ખૂબ જ પ્રસ્તુત છે. તે ક્યારે ખરેખર અદૃશ્ય થયો નથી, તેણે માત્ર પુનર્જન્મ લીધો છે સાહિત્યમાં, મનોવિજ્ઞાનમાં અને સિનેમાના રૂપેરી પડદે.
આ તેની અદ્ભુત અનુકૂલન ક્ષમતા દર્શાવે છે, જાણે તે આપણી સાથે જ વિકસિત થયો છે.
હા,
આ બધી ઐતિહાસિક વાતો છે, પણ સવાલ એ છે કે આ જ્ઞાન આજે આપણા માટે કેવી રીતે પ્રસ્તુત છે? આ બધું જાણીને વાસ્તવિક જીવનમાં શું ફેર પડે?
ઘણો ફેર પડે. આ જ્ઞાન આજે પણ ખૂબ પ્રસ્તુત છે. તે આપણને આધુનિક સમાજમાં બલીનો બકરો બનાવવાની પ્રક્રિયાને સમજવામાં મદદ કરે છે.
કઈ રીતે?
જો જ્યારે કોઈ રાજકીય કે સામાજિક જૂથ પોતાના વિરોધીઓને દુષ્ટ, દેશદ્રોહી કે રાક્ષસ જેવા શબ્દોથી ચિત્રે છે, ત્યારે તેઓ અજાણતા જ જૂની મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા હોય છે.
તેઓ એક દુશ્મન બનાવીને પોતાના સમર્થકોને એકજૂઠ કરે છે.
બરાબર.
અને નૈતિક ગભરાટ એટલે કે મોરલ પેનિક્સ વિશે પણ આમાંથી ઘણું શીખવા મળે છે.
ચોક્કસ. ડાકોણોના શિકારનો ઇતિહાસ બતાવે છે કે કેવી રીતે સમાજનો ડર અને ચિંતા કોઈ એક નાના સમુદાય પર કેન્દ્રિત થઈ શકે છે અને તેના કેવા વિનાશક પરિણામો આવી શકે છે.
અને આ પેટર્ન આજે પણ જોવા મળે છે.
હા, આજે પણ ષડયંત્રના સિદ્ધાંતો અને સોશિયલ મીડિયા પર ફેલાતા સામૂહિક ગુસ્સામાં જોવા મળે છે, જ્યાં કોઈ એક વ્યક્તિ કે સમુદાયને રાતોરાત વિલેન બનાવી દેવામાં આવે છે.
સાચી વાત છે. અને મને લાગે છે કે વ્યક્તિગત સ્તરે પણ આ ઉપયોગી છે. તે આપણને આપણા પોતાના આંતરિક રાક્ષસો વિશે વિચારવા પ્રેરે છે.
હા, જેને આપણે શેડો સેલ્ફ કહીએ, આપણી નકારાત્મક વૃત્તિઓ, આપણો ગુસ્સો, આપણી ઈર્ષ્યા,
જેનો સામનો આપણે જાતે જ કરવાનો હોય છે.
બરાબર. બહારના શૈતાનને શોધવા કરતાં અંદરના રાક્ષસોને ઓળખવા અને સમજવા વધુ જરૂરી છે.
આખી ચર્ચા પછી મારા માટે આજની વાતનો સૌથી મોટો સાર એ છે કે કેવી રીતે માત્ર એક વિચાર, શૈતાનનો વિચાર, પશ્ચિમી ઇતિહાસના અનેક પાસાઓ, કળાથી લઈને કાયદા સુધી, બધું સમજવાની ચાવી બની શકે છે.
હા,
ખરેખર આપણા રાક્ષસોનો અભ્યાસ કરવો એ આપણી જાતનો જ અભ્યાસ કરવા બરાબર છે.
અને મારા માટે શીખ એ છે કે સંપૂર્ણ દુષ્ટતાનો વિચાર કેટલો શક્તિશાળી અને કાયમી છે. ભલે આપણે કોઈ અલૌકિક શક્તિમાં માનવાનું બંધ કરી દઈએ, પણ શૈતાનનું તર્ક
એટલે કે
એક બ્રહ્માંડીય, અફર અને સંપૂર્ણપણે દુષ્ટ દુશ્મનનો વિચાર, આ વિચાર આજે પણ આપણી દુનિયાને, રાજકારણ અને સમાજમાં બિનધાર્મિક રીતે આકાર આપી રહ્યો છે.
તો સૌ શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર, જો દરેક યુગને તેની જરૂરિયાત મુજબનો શૈતાન મળતો હોય તો આપણો આધુનિક શૈતાન, જે ફિલ્મોમાં, રાજકારણમાં અને આપણા મનોવિજ્ઞાનમાં જોવા મળે છે, તે આપણા આજના સમયના સૌથી ઊંડા ડર અને ચિંતાઓ વિશે શું કહે છે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.